તારીખ 30/10/1992 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ હોલ નંબર 580-583 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 227
વચનામૃત 580 પ્રશ્ન ઉઠાવ્યો છે કે અપરિણામી કા અર્થ ક્યા, અપરિણામી નો અર્થ શું, આત્મા પર્યાય વિના કા સર્વથા કુટસ્થ હે, અપરિણામી કહીને એમ તમારે કેવું છે કે આત્મા પર્યાય વિના નો સર્વથા પર્યાય વિના નો છે, પરિણમતો નથી એટલે કુટસ્થ રહીએ છીએ, તો સર્વથા કુટસ્થ રહીએ છે એમ કેવું છે, આવો પ્રશ્ન ઉઠાવ્યો છે તેનો ઉત્તર. અપરિણામી અર્થાત દ્રવ્ય પર્યાય સર્વથા નહીં હે, એસા નહીં હે. પ્રમાણનો જે વિષયભૂત પદાર્થ છે દ્રવ્ય છે એમાં સર્વથા પર્યાય નથી એમ કહેવા માંગતા નથી પોતે. અપરિણામી અર્થાત દ્રવ્ય એટલે જે પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય છે એમાં પર્યાય સર્વથા નથી એમ નથી કઈ એમ ઉત્તર આપ્યો છે. લેકિન પલટનશીલ પરિણમન સ્વભાવી પર્યાય કો ગૌણ કરકે, આખા પ્રમાણના વિષયમાં, પ્રમાણના વિષયમાં જે પલટતો અંશ છે જે પરિણમન સ્વભાવી પર્યાય છે એને ગૌણ કરીને મેં વર્તમાન મેં પરિપૂર્ણ હું, અભેદ હું, એસે ધ્રુવ દ્રવ્ય, એટલે અહીંયા ત્રિકાળી લેવો શ્રદ્ધાનો વિષય. ઉપર પહેલા જે દ્રવ્ય શબ્દ વાપર્યો પહેલી નીતિમાં એ પ્રમાણનો વિષય, અહીંયા ધ્રુવ દ્રવ્ય એટલે અહીંયા ત્રિકાળી લેવું, જો દ્રવ્ય શબ્દ દ્રવ્ય શબ્દમાં અર્થ ફરી જાય છે. એસે ધ્રુવ દ્રવ્ય ઓર ધ્રુવ પર્યાય કો, ધ્રુવ દ્રવ્ય અને ધ્રુવ પર્યાય, ધ્રુવ પર્યાય એટલે કઈ કારણ શુદ્ધ પર્યાય છે ત્રિકાળીનું વર્તમાન, જિસકો નિયમસાર મેં કારણ શુદ્ધ પર્યાય કહા હૈ, ઉસકો લક્ષ્યગત કરને પર સમ્યક દર્શન કી પ્રાપ્તિ હોતી હૈ. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિના પ્રયોજનથી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં પોતાપણું હું વર્તમાનમાં અભેદ પરિપૂર્ણ છું એમ વાત કરવા માગે છે. ત્યાં પ્રમાણના વિષયભૂત દ્રવ્યમાં પર્યાય નથી એમ કહેવાનો અભિપ્રાય નથી, કહેવાનો આશય એમ નથી, તે સ્પષ્ટીકરણ આપ્યું છે. આમાં ક્યાં કોઈ ગડબડ રહી એવું તો કાંઈ છે, બહુ ચોખ્ખો વિષય છે. પણ બંને જગ્યાએ દ્રવ્ય શબ્દનો અર્થ જુદો જુદો છે એમ નક્કી થવું જોઈએ, કે બંને જગ્યાએ દ્રવ્ય શબ્દનો અર્થ જુદો જુદો છે. પ્રશ્ન હતો રમાણીના પત્ર વ્યવહારમાં અમારા, કે દ્રવ્ય કયો ને એને પર્યાય વિનાનું કયો, એ વાત જ બરાબર નથી. પછી લખ્યું ભાઈ દ્રવ્ય શબ્દના જીનાગમમાં બે અર્થ કરવામાં આવ્યા છે, એક પ્રમાણનો વિષય અને એક ત્રિકાળી સ્વભાવ. દ્રવ્ય સ્વભાવને દ્રવ્ય કહેવાય છે અને આખા પદાર્થને પણ દ્રવ્ય કહેવાય છે, મોટો અંશ જાણીને એને પણ દ્રવ્ય કહેવાય છે. ખરેખર તો ત્યાં દ્રવ્ય સ્વભાવ એમ કહેવું છે, ત્રિકાળી સ્વભાવ કહેવો છે. હવે આ સ્પષ્ટીકરણથી આ પછી જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ અનુસાર વાત થાય તો ક્યાંય વિરોધ આવવાનો પ્રશ્ન રહેતો નથી, ક્યાંય પણ વિરોધ ઉત્પન્ન થતો નથી. ત્યારે ગુણ ગુણીની અભેદ વિવિક્ષાથી ત્યાં દ્રવ્યને કહેવાયું છે એમ લેવું. એટલે કથન પદ્ધતિના પ્રકાર ઘણા છે, ઉપચાર પદ્ધતિથી બોલાતું નથી વ્યવહારમાં, પાણીનો પ્યાલો, ઘીનો ઘડો, પાણીનો ઘડો, એ તો ઉપચાર પદ્ધતિ છે. જો ઘડો તો ઘડો છે, માટીનો હોય કે તાંબાનો હોય, પણ પાણીનો ઘડો કેમ બોલાય છે? કે પાણી ભર્યું છે એમ કહેવાનું, ત્યાં ઉપચાર સિદ્ધ ગેલવામાં આવે છે. કથન પદ્ધતિના પ્રકાર સમજો, પછી કઈ વિરોધ આવવાનો પ્રશ્ન નથી. દ્રવ્ય પલટતા નહીં હે, પર્યાય પલટતી રહેતી હે. અહીંયા ત્રિકાળી દ્રવ્ય લેવું પાછું લીધું, બીજા પેરેગ્રાફમાં. દ્રવ્ય પલટતું નથી પણ પર્યાય પલટતી રહેતી હે, એટલે ત્રિકાળી સામાન્ય સામાન્ય રહે છે. 226 પાને નીચે દ્રવ્ય પલટતું નથી પણ પર્યાય પલટે છે, એટલે ત્રિકાળી દ્રવ્ય છે એ પલટતું નથી. यदि द्रव्य परिणमन को प्राप्त हो जाए तो पलटते हुए द्रव्य के आश्रय से स्थिरता हो नहीं सकती. जो त्रिकाली पण पलटतु होय तो आश्रय लेवानो जे विषय छे के जेनाथी स्थिरता मळे छे आश्रय लेता, ए स्थिरता ज न थाय. कोई पण अस्थिर पदार्थ ना आश्रय करता आश्रय करनार ने स्थिरता न आवे. ઘડિયાળનું પેન્ડ્યુલમ છે, આમથી આમ યાદ કરે છે. હવે દ્રષ્ટિ સ્થિર કેવી રીતે થાય? પ્રયોગ કરો કે આપણે દ્રષ્ટિ સ્થિર કરવી છે, તો કોઈ સ્થિર વસ્તુ ઉપર દ્રષ્ટિ રાખે તો સ્થિર થાય. પણ જે અસ્થિર ઘડિયાળનું પેન્ડ્યુલમ છે એના ઉપર દ્રષ્ટિ રાખે તો એને દ્રષ્ટિ ફેરવવી જ પડે. એમ પર્યાય પલટતી છે એનો આશ્રય લેવા જાય તો સ્થિરતા આવે નહીં. ધ્રુવ દ્રવ્યના આશ્રય સ્થિરતા આવે. પર સ્થિરતા વિના સમ્યક દર્શન હો નહીં શકતા. જો અહીંયા ચારિત્ર વગર સમ્યક દર્શન ન થાય એમ કીધું. કહેવામાં વાંધો નથી, સમજીને વાંધો છે, સમજવામાં વાંધો છે. સ્થિરતાનો એને સમ્યક દર્શન હોય એવું બનતું નથી એમ કહેતું છું. ઇસલી જો પલટતી રહેતી હૈ ઉસકા લક્ષ છોડ, और ध्रुव अपरिणामी चैतन्य तत्व जो एक ही सारभूत है उसका लक्ष्य कर. चोखी बात ये है कि जे पलटती रहे छे एवी जे अवस्था एनु लक्ष्य छोड़ी देवु जोईए. अने जे अपरिणामी ध्रुव द्रव्य है चैतन्य तत्व मूल स्वरूप है आत्मानु, ए मूल स्वरूप है, एक ज सारभूत है, એમાં અનંત સુખ ભરેલું હોવાથી એ સારભૂત છે, એનું લક્ષ્ય કર. પર્યાય પરિણમતી હે ઉસકા પરિણમન હોને દો. હવે ગૌણ કરાવે છે, પર્યાય જે પરિણમી રહી છે એનું પરિણમન થવા દો. જે થતું હોય તે પુષ્કર સન્મુખ મત દેખ, એને સન્મુખ થવાની જરૂર નથી. ત્રિકાળીની સન્મુખ થવાની જરૂર છે, પરિણામની સન્મુખ પરિણામે થવાની જરૂર નથી. પોતાની સન્મુખ ન થવું એમ કે છે. મગર ઉસી સમય તું પરિપૂર્ણ અપરિણામી ધ્રુવ તત્વ હે ઉસકો દેખ, એ જ વખતે તું પરિપૂર્ણ છો, અપરિણામી છો, ધ્રુવ તત્વ છો, તારા મૂળ સ્વરૂપને દેખને એમ કે છે. મૂળને ભૂલી જા, મૂળ સ્વરૂપને ભૂલીને પલટતા અંશ પ્રમાણે તું તને માનતો દઈશ. કેવો માનીશ? આજે મનુષ્ય છો, કાલે મનુષ્ય નથી, કેવી રીતે માનીશ છો તને? એટલે સ્વભાવ સન્મુખ કરાવ્યો છે, પરિણામથી વિમુખ થઈને સ્વભાવ સન્મુખ થવું જોઈએ એમ કહે છે. ઓહો, મેં વર્તમાન મેં પરિપૂર્ણ ધ્રુવ અપરિણામી તત્વ હું. આવો ઉલ્લાસ આવવો જોઈએ, અરે હું તો અત્યારે જ વર્તમાનમાં, એટલે અત્યારે જ મારા સર્વગુણોથી પરિપૂર્ણ છું, ધ્રુવ છું એટલે અવિનાશી છું, અને અપરિણામી એટલે પરિણામ વિનાનું તત્વ હું જ છું. આમ શ્રદ્ધાએ હું પણ પોતાના મૂળ સ્વરૂપમાં ધ્રુવ સ્વરૂપમાં કરવું ઘટે છે. યો બાત જગત કે જીવો કો નહીં જચતી હૈ, રુચિ આત્માની નહીં હોવાથી રુચિ સ્વભાવની નહીં હોવાથી એ વાત રૂચતી નથી, જચતી નથી, એટલે રૂચતી નથી, હારી નથી લાગતી. એટલે શું છે, એક યોગ્યતાવશ જીવને અમુક વાત સાથે પૂર્વગ્રહ થઈ જાય છે, સુગ થઈ જાય છે. શું એ વાત આવે ત્યાં એને અણગમો થઈ જાય, શું આ બધી ધ્રુવ 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 બને વાત કરે છે, શું એની અરુચિ છે, એવી યોગ્ય અયોગ્યતા છે એટલે અરુચિ છે. એ વાત આવે પણ એ ધ્રુવ છે, એ પરમાત્મા છે, એ કારણ પરમાત્મા છે, એ સુખ કરવાનો વિષય નથી, આદર કરવાનો વિષય છે, પરમ આદર કરવાનો એ વિષય છે ખરેખર. યહ બાત જગત કે જીવો કો નહીં જચતી હૈ, ગુરુદેવ ના સમયમાં એ ચર્ચા ચાલતી હતી કે અહીંયા તો દેવગુરુ શાસ્ત્ર આત્માને ના ગુણ બતાવીને એને ગુણવાન કહીને એની પ્રશંસા ને મહિમા કરીને બહુમાન કરે છે. જો કોઈને વખોડવામાં આવે, એના અવગુણ દર્શાવવામાં આવે, એને હીણો કહેવામાં આવે તો માણસને અણગમો થાય. બરાબર છે, ભાઈ મને આવો કહે છે ને તેવો કહે છે, પણ એને સારામાં સારો કહે ને ઈ એને ન ગમે, આ વિચિત્રતા કેવી આવે. એને ભગવાન કહે, એને પરમાત્મા કહે, એને દિવ્ય ગુણો વાળો કહે અને એને ગમે નહીં, આ તો કઈ જાતની વાત છે. એમ જગત કે જીવો કો નહીં જચતી હૈ ઓર પ્રમાણ કે લોભ મેં, આત્મા કો યદિ અપરિણામી માનેંગે તો પ્રમાણ જ્ઞાન નહીં હોગા અથવા નહીં રહેગા ઓર એકાંત હો જાયેગા, એસી આડ લગા કર પર્યાય કા લક્ષ છોડના નહીં ચાહતે. એમના ખ્યાલમાં કોક વાત આવી છે, આજે ચર્ચાઓ થઈ છે મુમુક્ષુઓ સાથે, એમાં પ્રમાણના પક્ષવાળા એમને જોયા હશે, એટલે એને ઠીક કે આ કેમ આમ કરે છે, પ્રમાણનો પક્ષ શું કરવા કરે છે, કે એને ભય છે કે આપણે જો ત્રિકાળી ઉપર વજન દેશું ને તો એકાંત થઈ જશે, પ્રમાણ નહીં રહે ને એકાંત થઈ જશે, માટે પ્રમાણ પહેલાં રાખવું. શું કોઈ મળી ગયું છે તો કે આ આડ મારે છે, પોતાના ત્રિકાળી પરમાત્માનું અવલંબન લેવા માટે પ્રમાણના વિષયને વચ્ચે ના લાવીને આડ મારે છે. ઇસી કારણ સે વે અપરિણામી ચૈતન્ય તત્વ કો પ્રાપ્ત નહીં હોતે હૈ, અને એટલા માટે એ જીવોને અપરિણામી ચૈતન્ય તત્વનો સ્વસ્વરૂપણે અનુભવ થતો નથી, પ્રાપ્ત નથી થતો, એટલે સ્વસ્વરૂપણે અનુભવ નથી થતો. આ પ્રમાણ નો વિષય, નિશ્ચય નહીં નો વિષય અથવા શ્રદ્ધાનો વિષય, એની આ એક ભૂલમાં બહુ સરસ ચૂકો છે. ક્યાંય ગડબડ નીકળે એવું નથી, રહી જાય એવું નથી. એટલે કોઈ એમના વિષયમાં ગેરસમજ કરી જાય તો અહીંયા આ ભૂલમાં ચાલે એવું નથી. પાંચસો ને 81 પ્રશ્ન, શાસ્ત્ર મેં આત્મા કો ભેદાભેદ સ્વરૂપ કહા હૈ ઓર આપ તો આત્મા કો અભેદ કહેતે હો, ઇસમેં આપકા ક્યા પ્રયોજન હૈ? શાસ્ત્રમાં પ્રમાણનો વિષય જ્યાં નિરૂપણ કર્યો છે ત્યાં આત્માને આ ભેદો અને અભેદો, અભેદ અને અભેદ, બધા ભેદો અને અભેદ બંનેનું નિરૂપણ છે. તમે તો આત્મા અભેદ છે અભેદ છે એવી જ વાત કરો છો, પ્રયોજન શું છે, તમારા કહેવામાં શું પ્રયોજન છે? ઉત્તર, પ્રમાણ કી અપેક્ષા છે આત્મા કો ભેદાભેદ સ્વરૂપ કહેને મેં આતા હૈ. પ્રમાણ જ્ઞાનની અપેક્ષાથી જો જોવામાં આવે તો આ કહેવામાં આવે તો આત્માને ભેદ અને અભેદ બંને આત્મામાં છે એમ કહેવું જોઈએ, એ બરાબર છે. લેકિન વાસ્તવમાં સમ્યક દર્શન કા વિષયભૂત આત્મા, એ પણ આત્મા છે જો, ઠીક. પ્રમાણના વિષયને પણ આત્મા કહેવાય ને દ્રવ્ય કહેવાય, સમ્યક દર્શનના વિષયને પણ આત્માને દ્રવ્ય કહેવાય. સમ્યક દર્શનના વિષયને તો આત્મા હું પરમાત્મા પણ કહેવાય, કઈ પ્રમાણના વિષયને પરમાત્મા ન કહેવાય, કેમ કે અંદર રાગ આવે છે, રાગની પર્યાય આવી જાય છે. વાસ્તવ મેં સમ્યક દર્શન કા વિષયભૂત આત્મા તો અભેદી હૈ, ક્યોંકિ સમ્યક દર્શન કા વિષય ભેદ નહીં હૈ. સમ્યક દર્શન નો વિષય ત્રિકાળી અભેદ આત્મા છે, એમાં અનંત ગુણોનું ગર્ભિતપણું છે, છતાં અનંત ગુણોના ભેદને વિષય કરવામાં નથી આવતો. પણ અનંત ગુણોનું અભેદ એક રૂપ છે એ સમ્યક દર્શનનો વિષય છે. અનંત ગુણો તે સમ્યક દર્શનનો વિષય નથી. જેમ સોનું કહ્યું કે સોનાપણું એ સોનાના જ્ઞાનનો વિષય છે, પછી એમાં પીળાશ છે, ચિકાશ છે, આ બધું છે એને વિષય કરવામાં નથી આવતું. એ અભેદપણે જ એને વિષય કરાય છે ઓળખાણ થાય ત્યારે. જ્ઞાનની મુખ્યતા કરે છે, કારણ કે જ્ઞાનથી જાણવાનું બને છે ને, સ્વપર પ્રકાશક છે એટલે જ્ઞાનની મુખ્યતા છે. પણ અનંત ગુણો એમાં ગર્ભિત આવી ગયા. સ્વભાવ એમ કહેતા અનંત ગુણોનું એક રૂપ, એનું નામ સ્વભાવ. આત્મ સ્વભાવ એટલે શું? કે અનંત ગુણોનું એક રૂપ, એનું નામ આત્મ સ્વભાવ. એટલે વાસ્તવ મેં સમ્યક દર્શન કા વિષયભૂત આત્મા તો અભેદી હૈ, ક્યો? ક્યોંકિ સમ્યક દર્શન કા વિષય ભેદ નહીં હૈ. સમ્યક દર્શનનું ભેદને વિષય જ નથી કરતું, શ્રદ્ધાનો વિષય જ અભેદ છે એમ કે છે. એ ક્યારે શ્રદ્ધા ભેદને વિષય કરતી નથી, પરમાય નહોતી કરતી ને પછી સોના તો ક્યાં પ્રશ્ન છે. એટલે ભેદ અભેદ કે લક્ષ્ય સે સમ્યક દર્શન કી પ્રાપ્તિ નહીં હોતી. એટલે પ્રમાણના વિષયનો આશ્રય કરતા કે લક્ષ્ય કરતા સમ્યક દર્શન નહીં થાય એમ કહે છે. સમ્યક દર્શન થતા જ્ઞાન પ્રમાણ થશે, અને જે જ્ઞાન પ્રમાણ થશે એ પ્રમાણ જ્ઞાનના વિષયભૂત પદાર્થને સમ્યક દર્શન વિષય નહીં કરે તોય તે પ્રમાણ થયા પછી એ તે નહીં કરે એમ કહે છે. ઠીક, આ જરાક ચોખ્ખું થઈ જાય તો પછી કઈ ગડબડ થાય એવું નથી. શું કેમ? કે જ્ઞાનનું કાર્ય જ્ઞાન કરે, જ્ઞાનની રીતે જ્ઞાનનું કાર્ય જ્ઞાન કરે, અને શ્રદ્ધાની રીતે શ્રદ્ધાનું કાર્ય શ્રદ્ધા કરે. શું સ્પષ્ટ વાત એ છે? એમાં કઈ, જયારે પોતપોતાના ગુણનું કામ પોતપોતાની રીતે ગુણ કરી રહ્યા છે તો એમાં વિરોધનું શું કારણ છે? સમજી લ્યો કે કઈ રીતે કામ કરે છે, કેવું કામ કરે છે, એટલું સમજી લ્યો, વાત પૂરી થઈ જાય. એટલે ભેદાભેદ કે લક્ષ્ય છે સમ્યક દર્શન કી પ્રાપ્તિ નહીં હોતી. માત્ર અભેદ કે લક્ષ્ય સે હી સમ્યક દર્શન કી પ્રાપ્તિ હોતી હૈ. જે વેદ એક રૂપ છે એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, યહી આશય હૈ. એટલે અમારે આત્માને અભેદ કહેવામાં આ આશય છે. અમારે સમ્યક દર્શનનો વિષય કહેવો છે, અમારે પ્રમાણનો વિષય નથી કહેવો એમ કહેવું છે. પ્રયોજન અમારું એ છે સમ્યક દર્શન કરાવવાનું. આમ વિચારીએ તો જીવને પોતાની પર્યાયનો પરિચય છે, કેમ કે અનુભવ ગોચર છે, એટલે પર્યાય અંશથી પોતે અજાણ્યો નથી. પર્યાય અંશથી પોતે મને જ્ઞાન થાય છે, મને રાગ થાય છે, પર્યાય અંશથી અજાણ્યો નથી. કઈ ચીજથી અજાણ્યો છે? કે ત્રિકાળી મારું મૂળ સ્વરૂપ કેવું છે એનાથી પોતે અજાણ્યો. ત્યારે શ્રી ગુરુ એના મૂળ સ્વરૂપને બતાવે છે. જો ભાઈ આ રાગ ને જ્ઞાન પલટો મારી રહ્યા છે સંસાર અવસ્થાનો, અને તને જેનો પરિચય છે એ તારું મૂળ સ્વરૂપ નથી. બીજા સાથેના તારા લૌકિક સંબંધો છે એ તો તારું મૂળ સ્વરૂપ છે જ નહીં, પણ તારી પર્યાયમાં જ્ઞાન ને રાગ જે અત્યારે વર્તી રહ્યા છે એવું પણ તારું મૂળ સ્વરૂપ નથી. તારું મૂળ સ્વરૂપ તો અસંગ તત્વ છે, એક રૂપ છે, ધ્રુવ છે અને અભેદ છે, એમાં કોઈ ભેદ જ નથી. એનાથી તું અજાણ્યો છે, એનું તને જ્ઞાન કરાવે છે. જો એને તને પરખ આવે, સતતનું જ્ઞાન થાય તો એનો એની પ્રતિ પણ એ જ્ઞાન થાય તો મોક્ષ માર્ગ સમ્યક પ્રકારે ચાલુ થઈ જાય છે અને આત્મા સર્વ દુઃખથી મુક્ત થઈ જાય છે. એટલે પ્રયોજનથી વાત કરવામાં આવી છે કે પ્રયોજનભૂત વિષયને લક્ષ્યમાં રાખીને સમજવામાં આવે તો કાંઈ એને તર્ક કુતર્ક થવાનું કારણ નથી, પણ પ્રયોજનને છોડીને વિચારે આવે એટલે એને વાંધા પડે છે અંદરમાં. આનું શું ને આનું શું, આનું શું ને આનું. પ્રયોજનથી વાત તો બહુ સુગમ ને સરળ છે એકદમ. ભાઈ તું અજાણ્યો છું, તારા મૂળ સ્વરૂપ થી તું અજાણ્યો છે. તારું મૂળ સ્વરૂપ તો પરમાત્મ તત્વ છે, એના મહિમામાં તું ડૂબી જા તો તને આખું જગત, સમસ્ત જગત વિસ્મરણ થઈ જાય એવું છે. શું આખું જગત વિસ્મરણ થઈ જાય? ખૂબી એવી છે કે સ્વરૂપને ઓળખે, મૂળ સ્વરૂપને ઓળખે અને જીવ એનો અનુભવ કરે તો એને શાસ્ત્રની બધી વાતો સમજાય છે. ગુરુ એને ન ભણાવે તો હોય તે, એને ભણાવવાની જરૂર નથી, ભણવાની એને જરૂર નથી. અને નહીંતર ગમે એટલો જ્ઞાનનો ઉઘાડ હોય તો ક્યાંક ને ક્યાંક ગોથા થઈ જાય. આટલું તો એનો ચમત્કાર છે, મૂળ સ્વરૂપનો અનુભવ કરવામાં આટલો ચમત્કાર છે. સરખા જ હોય એ કોને ખબર, પણ એને દરેક શાસ્ત્રના કથનની મર્યાદાની ખબર પડી જાય છે. અહીંયા આમ કહેવા માંગે છે, અહીંયા આમ કહેવા માંગે છે, બીજો કોઈ અર્થ કાઢે છે કે નહીં એમની, અહીંયા આમ કહેવા માંગે છે. માટે શાસ્ત્રનો અર્થ જ્ઞાની કરે તે સાચો, શું અજ્ઞાની વિદ્વાન કરે તે સાચો નહીં, પણ જ્ઞાની કરે તે સાચો. પણ મુખ્ય પ્રયોજનભૂત માં ક્યાંય ન આવે, પ્રયોજનભૂત માં ક્યાંય, કેમ કે એ જે એનું જ્ઞાન પ્રયોજન સાધતા સાધતા પરિણમી રહ્યું છે એટલે એને ક્યાંય પૂર્ણ નથી થતી. અને જેને આત્મજ્ઞાન નથી એ તો પ્રયોજન કેમ સાધવું એ જ ખબર નથી, તો લખનારે કેવી રીતે પ્રયોજન સાધતા સાધતા લખ્યું છે એને ખબર નથી. એટલો બધો ફેર છે. સહજપણે જીવના પરિણામમાં ઉદ્યમવંત થવાનો એક ઉલ્લાસ ઉત્પન્ન થાય, પ્રયત્ન કરવાનું જોર આવે, સહજપણે એ પુરુષાર્થનું સ્વરૂપ છે. કર્તૃત્વ અને કૃત્રિમતાથી જે કઈ પરિણામો કર્તૃત્વ ભાવે કે કૃત્રિમ ભાવે થાય એ પુરુષાર્થનું સ્વરૂપ નથી. કૌષ્ટિકાના ચોથા કળશમાં એ વાત લીધી છે ને, સમ્યક દર્શન સહજ સાધ્ય છે, કરોડ ઉપાય કરે તો પણ પ્રયત્ન સાધ્ય નથી. ત્યાં એ કહેવું છે સહજ એટલે સહજ ઉદ્યમથી સાધ્ય છે, કર્તૃત્વ ભાવે કરોડ પ્રકારના ઉપાય કરે ને કરોડ વખત કરવામાં આવે તો પણ મેઘ દર્શન ની ઉત્પત્તિ ન થાય. આપણે આપણા પરિણામ કરવા આપણી ઈચ્છા પ્રમાણે ન થાય એમ કેમ બને? આપણી પર્યાય આપણી ઈચ્છા પ્રમાણે થવી જોઈએ, ભાઈ ન થાય એટલે ન થાય. શું કોઈ એમ કે અત્યારે જ મારે નિર્વિકલ્પ થઈ જવું છે તો થઈ જાય? મારે ફલાણા નો વિચાર જ નથી કરવો ને એને એનો જ વિચાર આવે, હવે એનું શું કરવું? તો કોઈ એને અણગમતો વિષય હોય કે અણગમતી વ્યક્તિ હોય એનો મારે વિચાર નથી કરવો એમ નિર્ણય કરે અને એનો જ વિચાર આવ્યા કરે, શું કરે? શું હાથી ને ભૂલી જાઓ એમ કેતા હાથી હાથી નું સ્મરણ થાય એનું શું કરવું? કયો તમે હાથી ને યાદ નહીં કરો એમાં જ હાથી યાદ આવી ગયો, હવે શું કરવું? એનું અમસ્ત નહોતો યાદ. ભાઈ પરિણમન તો પદાર્થ ના ગુણધર્મ પ્રમાણે થાય છે, ગુણધર્મ થી વિરુદ્ધ ઈચ્છા થાય તો એ પ્રમાણે ન થાય. ઠીક, કોઈ પણ પદાર્થ નું પરિણમન એના ગુણધર્મ પ્રમાણે થાય, એના ગુણધર્મ થી વિરુદ્ધ પ્રકારનો વિકલ્પ કરે કે ઈચ્છા કરે કે રાગ કરે માટે કોઈ પદાર્થ નું સ્વ કે પર પદાર્થ નું પરિણમન થાય એમ બની શકે નહીં. આ બહુ સીધી વાત છે કે સાયન્સ છે તો પદાર્થ વિજ્ઞાન છે એટલે સાયન્સ છે, એના ગુણધર્મ પ્રમાણે પરિણમે છે પદાર્થ. પુરુષાર્થના બાબતમાં તો વિદ્વાનો ને પણ આ સહજ ઉદ્યમ નથી બેસતો, એને તકલીફ પડે છે. પણ એટલે ક્રમબદ્ધ વગેરે નહીં બેસવાનું કારણ આ છે, પુરુષાર્થના સ્વરૂપ ની ખબર નથી. કોઈ લાભ નો પ્રસંગ બને ત્યારે જીવ હર્ષિત થાય છે, તો એને હરખ કરવા માટે સહજ ઉદ્યમ થયો કે કઈક કૃત્રિમતા કરી? કોઈ નુકસાન થાય છે સ્વજનમાં, કોઈ કુટુંબ પરિવારમાં નિધન થાય છે કે નહીં, ત્યારે શોક થાય છે તો શોકાન્વિત થવા માટે સહજ ઉદ્યમ થાય છે કે એના પહેલા વિચારો કરે છે કે મારે આવી રીતે શોક કરવો, મારે આવી રીતે દુઃખી થવું? હે, એ તો વાત જ્ઞાન માં આવી નથી અને હરખ શોખ થયા નથી. તો તાર આવ્યો કે ટેલિફોન આવ્યો તો હરખ શોખ ચાલુ થઈ જાય છે, જેવો પ્રસંગ ઉદયમાં. એ સહજ ઉદ્યમ છે, સંસાર બાજુ નો સહજ ઉદ્યમ છે. અને વિચાર કરીને કરે, વિચાર એમ કરે કે મારે સમ્યક દર્શન થવું કરવું છે, નિર્વિકલ્પ થવું છે, ન થવાય, કેમ કે કૃત્રિમતા આવી છે. પણ નિર્વિકલ્પ તત્વ ને ઓળખાણ થાય, જ્ઞાન માં એની ઓળખાણ થાય ને લક્ષ્ય થાય કે અરે હું તો સ્વરૂપે જ નિર્વિકલ્પ છું, તો એની તીવ્રતામાં હું નિર્વિકલ્પ છું એની તીવ્રતામાં પરિણામ ના વિકલ્પ ઉત્પન્ન થતા બંધ થઈ જાય, એનું નામ નિર્વિકલ્પતા સહજ થઈ જાય. અને એવું હું નિર્વિકલ્પ છું એવું જોર આવ્યું એનું નામ સહજ ઉદ્યમ છે. એ જોર નું નામ સહજ ઉદ્યમ છે. આ જીવન દરિદ્રી હોય, કોઈ માણસ જન્મથી બહુ ગરીબ હોય, અનેક પ્રકારની લાચારી કરી હોય, માંદો પડ્યો હોય ત્યારે દવા માટે પૈસા પાસે માગવા પડ્યા હોય, ભણવા માટે કોઈની પાસે પુસ્તકો માગવા પડ્યા હોય, કપડાં ફાટી ગયા હોય ત્યારે કપડાં પહેરવા માટે કોઈના જૂના કપડાં પહેરીને માગીને ભીખીને પહેર્યા હોય, ભૂખ લાગી હોય ને જમવાની વ્યવસ્થા ન હોય તો ભીખ પણ માગી હોય, એવા માણસને ઘરમાંથી અઢળક સંપત્તિ નીકળે પૂર્વજોની દાટેલી અચિંતી, એ ઘરમાં ફ્લોરિંગ ખરાબ થઈ ગયું હોય તલાગાર કરતા અત્યારે લાદી હોય ને ઉખડી ગઈ, ઉખડી ગઈ નીચેથી ચરવું જોયો છ ને સોનામર ને રત્નો ભરેલા હોય, પછી કોઈની લાચારી કરતો બંધ થઈ જાય કે નહીં? હે, ભીખ માગતો બંધ થઈ જાય ત્યારે એને શું કે ભાઈ અત્યારે એનામાં બળ આવી ગયું છે? શું? મારે કોઈની જરૂર નથી, બળ ક્યાંથી આવ્યું? કે મારી પાસે બધું છે એના આધારે બળ આવ્યું. એમ આત્માનું જ્ઞાન કરાવે છે, એમાં તારામાં અનંત આનંદ છે, અનંત શાંતિ છે, અનંત સુખ છે, અનંત જ્ઞાન છે, એવા અનંત દિવ્ય ગુણોનો ભંડાર તું પોતે છો. એના આધારે બળ આવે છે, એનું નામ સહજ ઉદ્યમ. ક્યાંય દીનતા કરે નહી જ્ઞાની, ક્યાંય દીનતા કરે નહી. આમ છે અપૂર્વ અવસરમાં મુનિ પાસે કઈ પરિગ્રહ છે? નિષ્પરિગ્રહ થઈને બેઠા છે અને ચક્રવર્તી ને છ ખંડ નો પરિગ્રહ છે. તો જગતમાં તો પુણ્યવંત ને બધા માન આપે છે, પૈસા વાળાને ને રાજાને ને સત્તા વાળાને ને પુણ્યવંત ને બધા માન આપે છે. મુનિ એને આવો આવો બેઠો બેઠો એમ કે કઈ નહીં. ચક્રવર્તી એને વંદન નમસ્કાર કરે. મુનિરાજ હામું જોતા કેમ કે એને પોતાના પરમાત્મા આડે બીજા કોઈનો કોઈના પ્રત્યે એને દીનતા આવતી જ નથી, દીન પણ કરતા નથી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા સોનગઢ ગયેલા, અહીંયા હતા. ગુરુદેવ પધારે, ટાઉન હોલમાં પ્રવચન રાખતા હતું, પોતે આવતા હતા એકાદ દિવસ. ગુરુદેવ ને તો કઈ આ રાજા છે કે આ રંગ છે એ કઈ છે? તો કે મોટું માગે એ મોટો માગણ, જાજુ માગે એ મોટો માગણ, અને થોડું માગે એ નાનો માગણ. રાજા ને માગણ ને ભિખારી કે માખણ માં લગાડે. હા હા, ચોખ્ખું કે પછી ગોળ ગોળ ન કે, ચોખ્ખું કે દરબાર આમ છે, દરબાર કે રાજા નો કે દરબાર. આ મોટું માગે એ મોટો માગણ, આ તો અમારે એવી વાત છે કે કેમ કે એમને કઈ ખંડ ફાળો કરવા જવું નતું કોઈ દિવસ. જ્ઞાની લાચારીથી ફંડ ફાળો કરે તો એ નથી કરતા, કદાચ કોઈ ધાર્મિક આયોજન માટે ફંડ ફાળાનો ઉદય હોય તો એ લાચારીથી ન કરે. આ સત્કાર્ય છે, સન્માર્ગનું કાર્ય છે. તમારે એમાં વ્યય કરવો હોય તમારી સંપત્તિનો તો સારું ઠેકાણું છે. તમારા ભાવ હોય તો કરો, તમારો ભાવ ન હોય તો પરાણે કરવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે એના ભાવે એને પુણ્ય છે, પૂર્ણ ભાવ થાય તો એના ભાવે છે, કોકના ભાવે ન થાય એને દીનતા ન કરે. નહીં કઈ નહીં, આમાં શું છે સમાજમાં તો ભાઈ આ આપણે કામના માણસ છે માટે એને એની સાથે સારો સંબંધ રાખો, એને હાથમાં રાખો, એને ઉલાવે ફુલાવે રાખો. એ જ્ઞાની પરિણમનમાં એ પ્રકાર નથી એમ કેવો છે. એની પાસે ઘણા આવે છે, થવું હોય તે થાવ, ન થવું હોય તે થાવ, અમારે કઈ લેવા કે આવું છે. ગુરુદેવ તો ભાવના વાળાને પ્રેરણા આપતા, ભાવના વાળાને પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે. પણ ભાવના ન હોય એને કોઈ એમ કે ખાલી નાય પાડી દે. આ નંદેશ્વરજીના લઈની વાત, ઘણા વર્ષ પહેલા પરમાગમ મંદિર પહેલાની વાત કરું છું. આખું કમ્પાઉન્ડ ખાલી હતું ત્યારે, કરોડપતિ માણસ હતા. ગુરુદેવ પાસે બેઠેલા સાંજે છે, સાર પછી બેઠતા ને લોબીમાં પરસાણ, બહુ ઓછા માણસ હતા, બે ચાર જણા હતા. હું એ પાસે કહ્યું કે મેં મારી હવે ઉંમર થઈ ગઈ છે કે એટલે મેં મારું વિલ કરી નાખ્યું છે કે આટલા લાખ છોકરાને દીધા, આટલા લાખ દીકરીઓને આપ્યા, બૈરા માટે આટલા લાખ રાખ્યા અને મારા માટે આટલા લાખ રાખ્યા છે, મારી તો ઉંમર થઈ ગઈ છે. એટલે મારો વિચાર છે કે 5 લાખ નાખી અને અહીંયા આપણે સોનગઢમાં એક નંદેશ્વર દ્વીપની રચના કરી હોય એવો મારો ભાવ છે. આપ કયો તો મારે 5 લાખ ખર્ચવા. બહુ કંજૂસ માણસ હતા, ગુરુદેવને બધી ખબર હોય, એમાં તો નજર બહુ ઝીણી ને એટલે બહુ ખબર, માણસ ઓછું બોલે તો ખબર હોય. ના ના ના, અહીંયા કઈ જગ્યા નથી, કઈ જગ્યા ક્યાં છે, કઈ 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 કરવાનું નથી, ના જ પાડી દીધી સીધી. શું બેઠો તો ના પાડી દીધી. અને કોઈ ભાવના વાળા હોય તો પ્રોત્સાહન પણ આપે કે આમાં તો કઈ કદાચ થશે તો કઈક વાંધા પડશે. આમાં કઈક માણસ કંજૂસ હોય, અહીંયા આમ નથી કરવું, અહીંયા આમ કરવું, અહીંયા આમ નથી, ના મંદિર તો મંદિરની રીતે થતું હોય, એને પૈસા આપ્યા એટલે બધી સત્તા એની હાલે, એ કોણ માથાકૂટમાં કઈ નથી કરવું કે ઠીક. એવું તો પોતે તો કોઈને આમ કરો ને તેમ કરો એવું જિંદગીમાં કીધું જ નથી. મદ્રાસ ગયા હતા, મદ્રાસમાં અત્યારે આપણે મંદિર મોટું થઈ ગયું વઢવાણનું, પણ સુધી વઢવાણનું મંદિર તો નાનું હતું ને, એમ ઘરબેરા સર્જવું હતું. કોઈ સવાળા માણસ હતા આપણા મંડળમાં, આપની આજ્ઞા હોય આપ કયો તો હું 7 લાખ રૂપિયા વઢવાણમાં નાખીને મોટું મંદિર બનાવું. અમે કોઈને કહેતા નથી, તમારો ભાવ હોય ને તમે કરો એ તમે જાણો. અમે કોઈને કહેતા નથી કે તમે મંદિર કરો, એમ અમે કોઈને કહેતા નથી. બધા પોતાના ભાવથી મંદિર કરે તો પંચકલ્યાણકમાં પધારે, વ્યાખ્યાન આપે, બધું દાનનો અધિકાર વાંચે, બધું ખરું. પણ કોઈને વ્યક્તિગતમાં કે એવું તમે આમ કરો, તમે આટલું ખર્ચો, એવું કોઈને વ્યક્તિગત નથી. કેમ કે એમાં દીનતા આવી જાય છે, તે દીનતા કોઈ કરે નહીં. શું કારણ છે પુરુષાર્થમાં કે મેં તો અનાદિ અનંત અપને સ્વરૂપ મેં સ્થિત હું. શું મેં તો અનાદિ અનંત અપને સ્વરૂપ મેં સ્થિત હું, નિર્વિકલ્પ હું, સુખરૂપ. જે નિર્વિકલ્પ છે એ સુખરૂપ છે. કૃત્રિમ ઉદ્યમ તો વિકલ્પ વાળા ખોટા પુરુષાર્થ છે અને દુઃખરૂપ છે. ઠીક, કૃત્રિમ ઉદ્યમમાં આકુલતા થાય છે, વિકલ્પ કર્યા કરે ને એ વિકલ્પની આકુલતા થાય, ઠાંકી જાય. શું અને પોતે અનાદિ અનંત શાશ્વતપણે સ્વરૂપમાં જ સ્થિત છે, સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે, અનંત સુખનું ધામ છે, એવો હું છું એ સહજ ઉદ્યમ છે. એનું બળ આવવું, એનું જોર આવવું, અવલંબન લેતા જે જોર આવે એ ગુણ સંપત્તિના આધારે ઉત્પન્ન થયેલો પુરુષાર્થને જોર છે. પણ જ્ઞાનમાં જ વસ્તુ ન આવતી હોય એવી, પોતાના ગુણ દેખાતા જ ન હોય જ્ઞાનમાં, એ કૃત્રિમ મહિમા કરીને વિકલ્પ કરે કે માને કે હું પુરુષાર્થ કરું છું, ભાઈ હું તો એકાંતમાં બેસીને આત્માના નો મહિમા કરું છું, અનંત જ્ઞાન છે મારામાં, અનંત દર્શન છે મારામાં, અનંત સુખ છે, હું તો આવો છું, હું તો આવો છું, હું તો આવો છું. વાચ્ય જ્ઞાનમાં આવે નહી, વિકલ્પ અને શબ્દો ઉત્પત્તિ થાય પણ એનો જે વિષય છે એ જ્ઞાનમાં આવે નહીં, એટલે એનો અવલંબન આત્મા આવે નહીં, તો એ કૃત્રિમ પ્રયત્ન છે, એ તો દુઃખરૂપ છે, એમાં આકુલતા છે. એ પુરુષાર્થનું સ્વરૂપ જ નથી એમ કે પુરુષાર્થનું એ સ્વરૂપ જ નથી. હા, એમાં શું થાય છે, અહંપણું થાય છે ત્યારે એને પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં જણાય છે પોતારૂપે, અને એ સ્વરૂપમાં અનંત ગુણથી મહિમાવંત છે, એટલે એનું બળ અને જોર આવ્યા વિના. જ્ઞાન થી બળ આવે છે એટલે એને જ્ઞાન બળ કહે છે, એની પ્રતીતિ આવે છે એટલે એને શ્રદ્ધા બળ કહે છે. એનો અર્થ જ્ઞાન થી ઉત્પન્ન પુરુષાર્થ અને શ્રદ્ધા થી ઉત્પન્ન પુરુષાર્થ એનો અર્થ છે. परिणाम मात्र व्यवहार है, परिणाम की दृष्टि से दीनता आती है. लो ठीक, दृष्टि एटले हूँ पण स्थापनू, ते वर्तमान परिणाम मां हूँ पण स्थापता दीनता आवे छे. केम के वर्तमान परिणाम में ठेकाणु छे ने, रे दीनता आव्या विना रे પછી તો ભવિષ્યની દીનતા આવી જાય કે અત્યારે આમ છે હવે આમ થાય તો સારું. એ બધા દીનતાના જ પરિણામ છે. પરિણામ માત્ર વ્યવહાર હે ઓર પરિણામ કી દ્રષ્ટિ સે દીનતા આતી હે. પર્યાય મેં રૂકને સે એકાંત દુઃખ હોતા હે. જો ઠીક, આ મૂળ દુઃખની ઉત્પત્તિનું કારણ પરિણામમાં એકતા કરવાથી ઐક્ય ભાવ થવાથી દુઃખની ઉત્પત્તિ થાય છે. આ બહુ સૂક્ષ્મ લીધું છે એમણે. પરદ્રવ્યના અવલંબનથી જેમ દુઃખની ઉત્પત્તિ થાય, રાગમાં હું પણ કરવાથી જેમ દુઃખની ઉત્પત્તિ થાય, કેમ કે બંને પરતત્વ છે, એમ એક સમયની પર્યાયમાં એકતા કરવાથી પણ દુઃખની ઉત્પત્તિ થાય, કેમ કે પરતત્વ છે. ત્રિકાળી પાસે એટલું જેનું લીધું છે કે પર્યાય મેં રૂકને છે એટલે એકત્વ કરવાથી એકાંત દુઃખ થાય છે. આ દુઃખનું મૂળિયું અહીંયા પીડ્યું છે. દુઃખ જ થાય પર્યાયના લક્ષે, પર્યાયના આશરે આકુલતાની જ ઉત્પત્તિ થાય. મૂળ તો શું છે, ઉપદેશ બધો પર્યાય આશ્રિત છે. કેમ કે પર્યાયમાં અવગુણ ને દુઃખ છે, પર્યાયમાં સદગુણ ને સુખ પ્રાપ્ત કરાવવું છે, એટલે ઉપદેશ બધો એવી રીતે આવે છે. પણ છતાં એના ઉપર વજન ન જવું જોઈએ, આશ્રય ન થવો જોઈએ, એ રાખીને એ વાત છે. એટલું જો સમજાય તો ભૂલ ન ખાય, નહીતર ભૂલ ખાય આવી ના એવું છે. સહેજ અટપટું લાગે એવું છે, પણ એમાં કઈ વૈજ્ઞાનિક પરિસ્થિતિ સમજે તો એમાં કઈ વાંધો આવે એવું નથી. પરિણામ ઉત્પાદ વ્યય સ્વરૂપ હે. જે પરિણામ છે તો ઉપજે છે, નાશ પામે છે, ઉપજે છે, નાશ પામે છે. મેં તો અપરિણામી હું, જિસમેં ઉત્પાદ વ્યય નહીં હૈ. હું તો એવો અપરિણામી છું કે મારામાં ઉત્પાદ વ્યય થતા જ નથી. આ લીધું છે ને પરમાત્મા પ્રકાશમાં, ઉત્પાદ વ્યય રહીત પોતાને જોયો છે. જિનેન્દ્ર ભગવાને દેહમાં રહીને પોતાને ઉત્પાદ વ્યય નહીં, ઉપજય ન વિનશી ને બંધન મુખ કરે. શું, મેં તો અપરિણામી હું, જિસમેં ઉત્પાદ વ્યય નહીં હૈ. નિગોધ સે લેકર સિદ્ધ તક વૈસા કા વૈસા હી. નિગોધની અવસ્થામાં જેવું મારું મૂળ સ્વરૂપ હતું, એવું જ મારું મૂળ સ્વરૂપ સિદ્ધાલયમાં પણ એવું જ મારું મૂળ સ્વરૂપ છે. એમાં કઈ ફેર થવાનો નથી. મૂળ ચૈતન્ય ધાતુ એમને એમ રહીએ છે. શું કે છે, એક આનંદનો વિષય છે કે મૂળ સ્વરૂપમાં કદી ફેરફાર થતો નથી, એમાં કાંઈ ભેળસેળ થતી નથી. મારું સ્વરૂપ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ જ રહે છે એવું જાણનારને એનો આનંદ થયા વિના. કેમ કે બધી ગડબડ હતી મારામાં નથી એમ કે છે. કોઈ પણ જાતની ગડબડ મારામાં થતી નથી આમથી. નિગોધ સે લેકર સિદ્ધ તક વૈસા કા વૈસા હી હું. परिणाम में प्रसरने से परिणाम जितना जाएगा, परिणाम में एकत्व करे व्यापी व्यापक भावे प्रसरी ने એટલે व्यापी व्यापक पण अनुभवे पर्याय जेटलो જ પછી પોતાને અનુભવે છે એમાં ત્રિકાળી સામાન્ય બાદ થઈ જાય છે પર્યાય જેટલો જ પોતાને અનુભવતા ત્રિકાળી શ્રદ્ધા જ્ઞાનમાં રહેતો નથી ત્રિકાળી અવલંબનમાં રહેતો નથી કઈ નહીં અહીંયા તો એક જ એક અર્થમાં છે પરિણામ કહો કે પર્યાય કહો અહીંયા એક અર્થ છે અહીંયા પર્યાય ને પરિણામ કહે છે ઘડીક ઘડીક ને ઘડીક પરિણામ ને પર્યાય કહે છે એક જ અર્થમાં વાત છે પછી પર્યાયના જુદા જુદા અર્થો થાય છે એ શબ્દકોશ પ્રમાણે થાય છે અને જ્યાં જે પ્રકરણ હોય પર્યાયનો અર્થ ઓલ્ટરનેટિવ પણ થાય છે આમાં બીજો પર્યાય નથી એમ કહેવાય એટલે આનો બીજો ઓલ્ટરનેટિવ નથી એમ કહેવાય શું તો એ પ્રકરણ અનુસારનો અર્થ છે કૌંસમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે ક્ષણિક પરિણામ જીતના હી અપના જીવન એટલે અપના અસ્તિત્વ ગ્રહણ કરને છે એસે મિથ્યાત્વ કે ફળ સ્વરૂપ નિગોદ કા ક્ષણિક જીવન પ્રાપ્ત હોતા ક્ષણિક નો આશ્રય લેવાથી એક શ્વાસો શ્વાસમાં 18 વખત જન્મ મરણ થાય એવું ક્ષણિક જીવન થઈ જાય છે માટે ક્ષણિક નો આશ્રય છોડી દેવો
સ્વામી ભગવાન